તારીખ 3/7/1994 શ્રી મદ્રાસ ચંદ્ર પત્રાંક 738 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દેવલાલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 43 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે.
ક્રોધ ના આવે એવું નિષ્ણાંત સ્વભાવ એ ક્રોધ પ્રત્યેનો ક્રોધ છે. કસાયની સામે કસાય નથી ગયો, કસાયની સામે અકસાય બાંધ્યું છે. એટલે ક્રોધ ન આવે, ક્રોધ ઉપર ક્રોધ કોણ કરે કે શાંત હોય ક્રોધ ઉપર ક્રોધ કરે છે. વાત અસાધારણ રીતે બીજી વાત છે, જેમ કે કોઈ માણસ શેનાથી ડરે છે, એનાથી શક્તિવાન હોય એનાથી ડરે છે. એમ ક્રોધ છે કે ક્યારે નહીં આવે, ક્રોધથી કોઈ બળવાન હશે ત્યારે. આત્મા ક્રોધ પ્રત્યે ક્રોધ કરે તો શાંત સ્વભાવી આત્મા છે, એના કારણે ક્રોધ નહીં. ક્રોધ ઉપર ક્રોધ કર્યો આત્માએ ત્યારે ક્રોધ ઉપર ક્રોધ કર્યો, કસાય ભાવે ને અકસાય ભાવે. અહીંયા જે ભાવના છે ભાવના છે એ સ્વરૂપની અકસાય સ્વરૂપની ભાવના છે. માન પ્રત્યે તો દીનપણું માન જ્યાં પોતે પોતાના અવસ્થામાં દીનપણું જ્યાં ધારણ કરે ત્યાં માનપણું થાય, દીને કહે વિનયપણું. વિનયવાનને અહંભાવ નથી થતો, જેટલો વિનય વિશેષ તેટલો નમ્રતા વિશેષ, તેટલો માન પૂરવાનો અવકાશ બંધ થઈ જાય છે. માયા પ્રત્યે માયા ખરી પણ કસાય વાળીની સાક્ષી ભાવ, સાક્ષી ભાવ કે જ્ઞાતા દ્રષ્ટામાં અકસાય ભાવ, વિતરાગ ભાવ, સાક્ષી ભાવ એટલે વિતરાગ ભાવ, એ રૂપ માયા. અકસાય ભાવ રૂપ ક્રોધ એમ અકસાય ભાવ રૂપ માયા, કસાયની સામે અકસાય જોઈએ છે. કસાયના અનેક વિવિધ પ્રકાર છે, જ્યારે વિતરાગતા અને અકસાયનો એક જ પ્રકાર છે, બે પ્રકારનો છે. જેમ કે વિતરાગ ભાવરૂપ તપ છે, તપનું અસલ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે. તપના 12 પ્રકાર કહેવામાં આવે, 12 પ્રકારના વિકલ્પથી ઉપજેલું જે વિતરાગી ભાવરૂપ પરિણામ, 12 પ્રકારના વિકલ્પના નિમિત્તે થયેલો વિતરાગી ભાવરૂપ પરિણામ એને એ તપનું નામ દીધું. પણ એ વિતરાગી ભાવ તો એક જ પ્રકાર છે. પૂર્વે કયો વિકલ્પ હતો કે ઉપવાસનો વિકલ્પ, પૂર્વે કયો વિકલ્પ હતો કે સ્વાધ્યાયનો વિકલ્પ હતો, તો સ્વાધ્યાય તે તપ છે, અંશન તે તપ છે. તપ ખરેખર એક પ્રકાર છે, એને નિશ્ચય તપ કહે છે. પછી જે વિકલ્પથી નિશ્ચય તપ થયું હોય તે વિકલ્પને નામારે તપ એવું નામ દેવામાં આવે છે. તો નામારે ભેદ ઘણા છે, નિશ્ચય એક જ પ્રકાર છે અભેદ. લોભ પ્રત્યેને લોભ સમાન, લોભનો તો કોઈ લોભ છે નહીં, ખુલ્લું છે, લોક પ્રત્યે તો કોઈ લોક છે નહીં કે જેથી લોક એવી અકશાળી દશા, એવી અપૂર્વ અકશાળી દશા મને ક્યારે ઉત્પન્ન થાય એવી ભાવના થાય છે. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, ગમે તે વૈરભાવથી ઉત્સર્ગ કરે છે તો પણ તેના પ્રત્યે દ્વેષભાવ કે ક્રોધ ભાવ નથી. કેમ કે એ પોતાને ભલે આપણ દુશ્મન માને કે આ મારા દુશ્મન છે, પણ નાનીને કોઈ શત્રુ મિત્ર નથી, કોઈ શત્રુ પણ નથી, કોઈ મિત્ર પણ નથી. એટલે ઉપસર્ગ કરનાર ગમે તે પ્રકારનો ભાવ રાખે, આશય રાખે, ઈરાદો રાખે, આપણને એમ સુધી કઈ પૂર્વકર્મનો ઉદય કોઈના નિમિત્તે હોય, પૂર્વકર્મ તો પોતાનો પ્રારંભ પોતે ઉત્પન્ન કરેલો છે, પછી એ પ્રારંભ ભોગવતા નિમિત્ત કોક હોય છે. કૂતરાને કોઈ લાકડી મારી, કૂતરો લાકડીને બટકું ભરવાનું કે તે મને પીડા ઉત્પન્ન કરી, જોતો નથી કે લાકડી કોણે મારી. લાકડી મારનારને ફસે એ કરીને તો બીજી વાત છે, પણ લાકડીનો શું જમા એ નિમિત્તમાં કાંઈ વાત નથી. માર્ગ પોતાના પ્રારંભનો અને પોતે અપરાધ કર્યો છે એ પોતાનો માર્ગ છે. લાકડી પોતે પોતાને મારી, લાકડી વાગ્યો માટે લાકડીને મારવા માંડો એના જેવું થાય એવું છે. ને વ્યવહારે પણ પોતાના ન્યાય અન્યાયનું જ્ઞાન છે એને પણ સમાધાન મળે છે, એને ઉપસર્ગ કરતા પ્રત્યે ક્રોધ નથી આવતો. વંદે ચક્રી તથાપી ન મળે ભાગ્ય, ક્રોધના પ્રસંગમાં ક્રોધ નથી આવતો, ચક્રવર્તી વંદન કરવા આવે તો માન નથી. કેમ કે એના વંદન કરવાથી મારા આત્માને કોઈ સુખ ઉપજે એવું તો કઈ છે નહીં. એ આવીને વંદન ન કર્યા હોત તો એથી કયા મહિરાજના આત્માને દુઃખ ઉપજવાનો નથી. એવું બને છે નામોની જંગલમાં જ્ઞાન ધ્યાનમાં તપશ્ચર્યા માંગીને ત્યાંથી ચક્રવર્તી પોતાની સેના સહિત નીકળે અને ખબર પડે કે આ કોઈ મહામુનિ બિરાજે છે તો એને મંદન કરવાનું. મુનિને છે કાંઈ લેવા દેવા નથી. માન કોને ચડે છે? માનની અપેક્ષા મૃત્યુ હોય ત્યાં, અથવા માન એ ઊંચ નીચની કલ્પનામાંથી ઉત્પન્ન થયેલી કલ્પના છે સિવાય બીજું કઈ નથી. કોણ ઊંચું કોણ નીચું એવી એક કલ્પના, ઊંચું નીચું કોઈ છે નહીં, પણ એક નવી કલ્પના જીવ ઉભી કરે છે. જ્યારે બધા આત્માઓ સમાન છે, સર્વાત્મમાં સમગ્ર શરીરમાં વચન લખો, ત્યારે એ જ સર્વાત્મમાં સંદૃષ્ટિ છે. પછી ઊંચું કોણ અને નીચું કોણ, કે જેથી પોતે કલ્પના કરી કરીને માન્ય છે. પાછો એ કશાય છે બહુ ભયંકર.
આગલી કડી સાથે વિચારો આવતો ત્યારે જ જયારે શરૂઆત દોસ્તી દુશ્મની કરવાની.
આત્માને તારો, તમે આત્માને તારો, ઓળખવા ઓળખ્યા વગર તો તરેની ઓળખો, ઓળખતા એકાગ્રતા થશે વગર ઓળખે, એકાગ્રતા નહીં થાય ઓળખી નહીં, એકાગ્ર થાવ એકાગ્ર થયો એટલે લીન થાવ એટલે પડી ગયો સંસાર છે, છૂટો પડી ગયો, છૂટો પડી ગયો એટલી ગયો સર્વાત્મામાં સંદર્શન. અને અનુભવ થાય ત્યારે ખબર પડે કે બધા આત્મા આવા જ છે, જેવો મારો આત્મા છે એવા જ સર્વ આત્મા આવું છે, હું જ નથી કાંઈ કલ્પના કરવાની રહી નહીતર ખાલી કલ્પના કરીને જીવ સંસાર વધારે છે એવી કાંઈ નથી કરવા, સંસાર વૃદ્ધિ કરવા છે માનથી બીજું થવાનું. પ્રકૃતિ એવી વિચિત્ર છે કે જો પોતાના સ્વરૂપનું ભાન ન હોય તો કોઈને કોઈ અવસ્થાથી માનશે. ત્યાગ કરે તો ત્યાગનું પણ માન ચડી શકે, ગર્ભદાનનું માન ચડી શકે, અરે નમ્રતા કરે તો નમ્રતાનું માન ચડી શકે. પણ એ એક અવસ્થા દ્રષ્ટિએ મુખ્ય કરીને કલ્પના કરી આનાથી હું વિશેષ, આનાથી હું આગળ, આનાથી વધારે, આનાથી હું ઊંચો, એ કલ્પના છે. પોતે જે છે એ છે, બીજા પણ એને સમાન જ છે, પછી ઊંચું તો પ્રશ્ન રહેતો નથી. દેહ જાય પણ માયા થાય નહીં, બીજું નુકસાન નહીં, પ્રાણ છૂટી જાય એટલું નુકસાન થાય તો પણ માયાનો પ્રકાર નહીં. એમની દશામાં એવી સ્થિતિ આવે છે, ગમે તે થઈ જાવ, મનથી વચનથી કાયા છે, ક્યાંય પણ માયા નહીં, એવા સરળ પરિણામ, એવા સરળ પરિણામ એ કે એમાં પ્રાણ બચાવવાનો વિકલ્પ માયાથી, માયાને આડે પ્રાણ બચાવવાનો પણ વિકલ્પ. જીવ માયાચાર અથવા સાચું જૂઠું ભૂલી જાય, બીજું ભૂલી જાય, વાત હોય એને કાંઈ બતાવી દે, કાંઈ વસ્તુસ્થિતિ હોય એના કરતાં બીજી વાત કરે, શું કરવા, એને કાંઈ ને કાંઈ નુકસાન જાય છે, કાંઈ ને કાંઈ નુકસાનનું ભય છે, એટલે ભયથી એ માયાચાર કરી લે છે. હવે અહીંયા ભાઈ વધુમાં વધુ શેનો હોય, એ મૃત્યુનો હોય સૌથી મોટો છે. દેહ જાય એટલે શું કે મૃત્યુ થાય, સૌથી મોટો ભાઈ મૃત્યુ છે, બાકી બધાના બધા ભાઈ એનાથી નીચે છે, નીચે છે. તો સૌથી મોટો ભાઈ મૃત્યુનો ભય આવે તો પણ જે બીજો ફેરફાર માયાચાર ન કરે એવી જે સરળતા છે એ ચરમસીમા છે સરળતાની. પછી એથી આગળ ક્યાંય અસરળતા કરવાનો પ્રસંગ નથી કે અવસર નથી. માયા થાય ને રૂમમાં એક રૂવાડું ફરકે રૂમતા, એક રૂમ, એક રૂમમાં પણ ક્યાંય માયાનો અંશ ઉત્પન્ન ન થાય, એક અંશ માત્ર પણ માયા ઉત્પન્ન ન થાય, ભલે દેહ ત્યાગ થાય, મૃત્યુ સુવર્ધિને નુકસાન આવે, એવી મારી દશા ક્યારે થાય એવી ભાવના પાડે છે. લોભ નહીં જો છો પ્રબળ સિદ્ધિની દાન દો, એ ચાર પ્રકૃતિ સાતમું કડીમાં લીધી છે, એ જ ચાર પ્રકૃતિ આઠમું કડીમાં બીજી રીતે લીધી છે. કૃપાળુ દેવની પ્રતિપાદનની ઘણી વિશિક્ષણતા છે. લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન, દેવલોકની દિવ્ય સંપત્તિનો પણ લોભ નથી. રિદ્ધિ સિદ્ધિ નવ પ્રકારે રિદ્ધિ સિદ્ધિ બધી ઉમદે છે. કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. કેમ? એમાં ક્યાંય સુખ નથી. સુખ આત્મામાં છે અને આત્માથી બહાર ક્યાંય સુખ નથી. એ જેને પ્રગટ અનુભવ ગોચર છે. જગતના સર્વ પદાર્થો સુખથી શૂન્ય ભાષા છે, સુખ રહિત ભાષા છે. અને પોતાનું સુખ પ્રગટપણે આત્મામાંથી પ્રવાહિત થઈને અનુભવ ગોચર, વેદન ગોચર થઈ ગયું છે. અને રિદ્ધિ સિદ્ધિ સામે જોવાનું પણ એને મન થતું. રિદ્ધિ સિદ્ધિ પ્રગટે છે દશામાં પિતાગ્નિને 64 પ્રકારની રિદ્ધિ દીધી છે. રિદ્ધિ સિદ્ધિ ખાલી એક હવા એમનામાંથી પસાર થાય તો ભયંકરમાં ભયંકર રોગ એ હવાથી મટી જાય. દવા ન કરવી પડે, હવા અડે દવા ન કરવી પડે. હા, એવી સિદ્ધિ આ કાળમાં સંભવિત નથી. આ કાળમાં સંભવિત નથી પણ કુદરતના ઘરમાં સંભવિત છે. એમ કે એવા મુનિઓ થાય છે, મહામુનિઓ થાય છે. કૃપાળુ દેવ જો એ દશામાં આવ્યા હોત તો એની રિદ્ધિ સિદ્ધિ પ્રગટ કરી લીધી હોત. સામું જોવે ને
અત્યારે લોકોને ગીત જોવે છે,
પડછાયો પડે પડછાયો પડે ત્યાં ફેરફાર થઈ
જાય.
સંભવિત વસ્તુ નથી પણ મિત્રાગતા છે ને, મિત્રાગતામાં બધું સમાય થાય. મિત્રાગતામાં સર્વ સિદ્ધિ યોગ સમાય છે. અથવા અધ્યાત્મની વિશેષતા એટલી બધી જ્ઞાનીઓએ બતાવી છે, દર્શાવી છે કે સ્વાનુભવની સિદ્ધિ પાસે આ પૌદગોળિક રિદ્ધિ સિદ્ધિ તો એના પગમાં આળો હોય, એનો કાંઈ હિસાબ નથી. એટલો સ્વાનુભવનો મહિમા. નિર્વિકલ્પ સ્વાનુભૂતિ પ્રગટ થાય તો આનંદ ભવનો ભૂક્કો બોલાવી દે. આ કઈ જેવો તેવો ચમત્કાર છે ચૈતન્યનો. આ ચૈતન્ય ચમત્કાર જેવો તેવો છે. એક સંસારી પારમલ પ્રાણી સંસારમાં ભટકતો સિદ્ધ પરમાત્માને દશાએ પામે એ સ્વાનુભવનો ચમત્કાર કેવો? સંસારી દિનહીન પ્રાણીમાંથી સિદ્ધ પરમાત્માથી એવી શક્તિ અંદર ભરી છે. એ ગુપ્ત ચમત્કાર સૃષ્ટિને લક્ષ્મણ છે. ઘરમાં એવો જે ગુપ્ત ચૈતન્ય ચમત્કાર છે એ જગતના જીવો લક્ષ્મણ, સૃષ્ટિ એટલે જગતના જીવો લક્ષ્મણ. 700 વચન નહીં કાંઈ કહ્યું ગુપ્ત ચમત્કાર સૃષ્ટિને લક્ષ્મણ. 700 વચન લખ્યા એક દિનમાં, 700 વચન
લખ્યા.
ચમત્કારી વાતો લખી
પ્રભુ
બાહ્ય દ્રષ્ટિનું મહત્વ ઘણું આવે, અંતરદૃષ્ટિ વાળા ને ચૈતન્ય ચમત્કાર એવો છે. સિદ્ધપદ સિદ્ધપદ સ્વરૂપ છે, પોતે જ સિદ્ધપદ સ્વરૂપ છે, એમાંથી સિદ્ધ દર્શન પ્રગટ થાય. અને મુનિપણાનું વર્ણન કરતા કહે છે કે લગ્નભાવ મુંડભાવ સહ અસ્માનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જ કેશ રોમ નખ કે અંગે શૃંગારને દ્રવ્ય ભાવ સંયમય નિર્ગ્રંથ સિદ્ધ. લગ્ન ભાવ એટલે નગ્નદશા, જે મુનિરાજને તિલતુષ માત્ર પણ પરિગ્રહ નથી, એ વસ્ત્ર પાત્રાદી પણ રાખતા નથી, કરપાત્રમાં ભિક્ષા લે છે પણ કરપાત્રમાં ભિક્ષા શરૂઆતમાં કરપાત્રમાં ભિક્ષામાં એ લગ્ન ભાવ દીધા છે. પોતે મુનિ થશે, શૌચ કે લીધે પીછે તો હે તમી સાથે ઉપકરણ હે કહીં ભી બેઠે યા સોએ રાતે છોટે હો તો મર જાય તો પીછે ઉસકે લીધે ઓર કમંડલ શૌચ કે લીધે મુનિરાજ કભી મંદિર જી મેં દર્શન કરવા જાતે હૈ આતે હૈ મંદિર મેં દર્શન કરવા કો જાતે હૈ तो फिर सोच करते जाते हैं, पैर धो देते हैं. जंगल जाए विशाल जाए तो अपन सोच करते पानी पीवा ना पीवा નંગે પેર તો ચલતે વિષ્ટાદિ ભી અશુચિ ભી જૂઠ હૈ રાસ્તે પર તો કોઈ અશુચિ હો સકતી એસે પેર લેકે મંદિર મંદિર ગંદા હોતા પવિત્ર હોતા ભગવાન કે મંદિર મેં જાતે તો ઉતના ભગવાન કે સાથ જાતે પછી અપન ભી જાતે તો હાથ ધો લેતે કે હાર પાણી ક્યાં રખતે હાથ બાત કરીને ઇતના વિનય ભાવ આયે બિના રે કિસકે પાસ જાતે હૈ તીન લોગ કે નાથ વિરાજમાન હૈ તો ઉસકે પાસ જાને મેં ભી એસે કોઈ ઘર મેં મહેમાન આતે તો ઠીક ઠાક કરતે કે જૈસે તૈસે પડા રહેતા હૈ સબ કુછ વ્યવસ્થિત કર દેતે સામાન્ય સગે સંબંધી કા ભી ઉતના વિનય વ્યવહાર રખતે હૈ એ તો તીન લોગ કા નામ છે તો ઉતના વિનય વ્યવહાર હો જાતા હૈ જૈસે પૂજા કરતે હૈ શુદ્ધ કપડે શુદ્ધ હોને ચાહીએ શુદ્ધ કપડા સે પૂજા ભી નહીં કરની ચાહીએ ઇતના વિનય ભાવ સહેજ આતા હૈ સ્નાન કરકે પૂજા કરની ચાહીએ गृहस्थी को गृहस्थी को तो मलिनता होने का आनंद होता है. स्नान के बिना पूजा नहीं होती, शुद्ध कपड़े बिना पूजा नहीं होती. तब तो मुनिराज पूजा नहीं करते लेकिन शौच का ख्याल तो वही रखते हैं. ये चाल है स्वाध्याय भक्ति જે જીનેન્દ્ર પૂજા છે એમાં તો સાક્ષાત પરમાત્માની પૂજા છે. વ્યવહારમાં વ્યવહારનો વિનય બહુ ઘટે છે. કેમ કે તમે ભગવાનનો ભગવાનની માળા તમે લેટ્રિનમાં બેસીને નથી તમે લેટરમાં જોયું હોય તો સ્વરૂપ ચિંતન કરી શકે, સ્વરૂપ ચિંતન નિરંતર કરી શકે. ભગવાન છે એક વ્યવહારના સ્થાને છે, જયારે સ્વરૂપ છે એ નિશ્ચિત છે, તો ત્યાં એનો અપરાધ નથી.
સ્ત્રી વ્યક્તિ પૂજા થાય ખરી?
સ્ત્રી પર્યાય ભગવાન કે પૂજા સ્પર્શ કે કરતો ને, એ તો શું બાહ્ય સ્પર્શ કે મર્યાદા કોમન સ્ત્રી બધી હોય, બધી એક કુટુંબી હોતી નથી. એટલે જે કાયદો થાય છે એમાં કેવી રીતે કાયદાનો જુદો પડે, કાયદાને કેવી રીતે જુદો પડે? એનું પરિણામ તો કાંઈ એનું માપવાનું મીટર તો હોતો નથી કે જન્મદિનમાં આવ્યા પછી આને મીટર મૂકી દો કે આ બેન છે એની કઈ યોગ્યતા છે. એટલે સામાન્ય રીતે સ્ત્રી પર્યાય ભગવાનની પ્રતિ માનું સ્પર્શનો વિષય છે. દૂર બેસીને પૂજા કરે છે, ભગવાન દિગંબરમાં શું છે અષ્ટદ્રવથી પૂજા કરે તો ભાઈઓ બહેનો બાળકો વૃદ્ધ બધા પૂજા કરે છે. અભિષેક છે, અંગલૂછણ છે, એ બધું છે. સબ સ્ત્રીઓ કે ભાવ તો નાપે નહીં જાતે, સભી કે ભાવ તો નહીં નાપે જાતે, ઇસલિયે જો કાનૂન બનાતે હૈ વો કોમન સામાન્ય જન કે લિયે બનાયે જાતે હૈ. ઇસલિયે એક બાત અવશ્ય હૈ, આશય ક્યા હૈ કે હમારે યહાં જિનાગના મેં જો ભી વ્યવહાર હૈ વો સબ વિભાવ મિટાને કે લિયે હૈ, વિભાવ કા અભાવ કરવા. તો કંઈ એસા નહીં હો જાય કિસી વ્યવહાર છે કે વિભાવ મટને કે બજાય બળે જાય, એસા કોઈ પ્રકાર નહીં હોના ચાહીએ. જિન્હોને એ વ્યવહાર જિનેન્દ્ર પરમાત્મા કે મુક્કમલ છે દિવ્ય ધ્વનિ મેં સે સબ બાત નીકળી હૈ, તો ઇતના દીર્ઘ દ્રષ્ટિ હોતી હૈ, ઇતની દીર્ઘ દ્રષ્ટિ હોતી હૈ. સબ વ્યવહાર નિશ્ચિત સબ આયા, ધીરે કોઈ બાત બાકી નહીં. બાદ મેં ગંધર્વદેવ ને શાસ્ત્ર લીખે તો ભગવાન કે જ્ઞાન મેં જીતને આયા ઇસે અનંતવા ભાગ મેં તો દિવ્ય ધ્વનિ મેં આયા, વાણી મેં દિવ્ય ધ્વનિ મેં આયા, ઇસકા અનંતવા ભાગ મેં તો ગંધર્વદેવ કે જ્ઞાન મેં આતા હૈ. તો જીસકે જ્ઞાન મેં આતા હૈ ઇસકા અનંતવા ભાગ કા બારંગ બના હૈ, બારંગ કા જો સંકલના હૈ જીસકો હમ દ્રવ શ્રુત કહેતે હૈ વો તો અનંતવા ભાગ હૈ. પરિણામ જો કા ભેદ હૈ, એક પ્રકૃતિ કા ભેદ અનંત પ્રકાર કા હોતા હૈ. પ્રકૃતિ કેટલી પ્રકાર છે? કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય આઠ તેમાં મુખ્ય પાઠ અનંત પ્રકારના કર્મ ભાષામાં અનંતતા ક્યાં છે? ભાષા તો મર્યાદિત છે. તેવી ભાવના ભાવે છે. લગ્ન ભાવ મુંડ ભાવ સ્વસ્માનતા. મુનિ સ્નાન ન કરે, મુનિ કેસ્ટ રોજ કરે, એવું જો કઈ કરે તો તે પ્રકારના સાધનો જોઈએ, તે પ્રકારનો પરિગ્રહ વગેરે સાધનો ક્યાંથી કરે? જંગલમાં એ વ્યવસ્થા ક્યાંથી? કોઈ પણ પ્રકારનો તિલતોષ માત્ર પરિગ્રહ ન હોય તે પ્રકારના 28 મૂળ ગુણનું પાલન રાખવાની છે ને. પણ સામાન્ય રીતે જેમ કે સ્નાન કરવું છે એમાં કે કોઈ વસ્તુ શું રાખવાની છે? એ પણ એક શરીરની સફાઈ છે. આ જે મોઢાની સફાઈ છે એમાં શરીરની સફાઈ છે. આથી વિશેષવાદ જે અધ્યાત્મની છે જુદા પ્રકારે છે કે મુનિરાજ છઠ્ઠે સાતમી ગુણ સ્થાને જીવનારા મહાયોગી છે. તો છઠ્ઠા ગુણ સ્થાન અને સાતમા ગુણ સ્થાન જુદાની જેમ જીવતી જે દશા છે એમાં વિકલ્પ લંબાવાની એક મર્યાદા છે. શરીરની શુદ્ધિ રાખવું, સ્નાન કરવું એ સ્વભાવ નથી. ત્યાં મોઢું સાફ કરવું એ સ્વભાવ નથી. શરીર પ્રત્યેનો જેટલો રાગ છે એટલું જેટલું શરીરને સાચવવું જાળવવું રોગથી કીટાણુથી ગમે એનાથી એ બધો અશુભ ભાવ છે. તો મુનિને અશુભ ભાવ થતો નથી. શુભ યોગમાં રહે છે, અશુભ યોગમાં મને આવતા નથી. અશુભ ભાવ થાય એમનો આહાર લેવાનો ભાવ અશુભ ભાવ નથી. કેમ કે સંયમના હેતુથી યોગ પર્વત એટલે શુભ ભાવમાં જાય છે. જ્યારે પાંચમા ગુણ સ્થાને ચોથા ગુણ સ્થાને અને મુમુક્ષુને શું આહાર લેવાનો ભાવ ખાવાનો ભાવ અશુભ ભાવમાં જાય છે. કોઈ પણ પરદ્રવ્ય ગ્રહણ કરવાનો ભાવ અશુભ છે. કશાની તીવ્રતા સૂચવે છે? પહેલા મનમાં વિકલ્પ થાય, પછી પ્રવૃત્તિ થાય. એટલે કશાય તીવ્ર થાય તો જ પ્રવૃત્તિ થાય. પરદ્રવ્યને ગ્રહણ કરવાનો ભાવ એ અશુભ ભાવ. એમની યોગ્યતા બહારની વસ્તુ છે. તો કપડાં રાખે તો કપડાંને પણ ધોવા જ પડે, સાબુ ભણવાર ઉભી થઈ જાય. એક વસ્તુ જો સ્વીકારે તો એનું કારણ આખી ભણવાર ઉભી થઈ જાય. વસ્તુ છે એ ગુણસ્થાને જ નથી ત્યાં એમ કહે છે. એટલો વિકલ્પ જ ના લંબાય. મુનિ દશા રે જ નહીં. મુનિ દશા ના રે સ્વાનુભવ લઈ આવી ગયો. એક સ્વાનુભૂતિ ચતુર્થ ગુણ સ્થાને જે ઉત્પન્ન થાય છે એ લાભો. પછી આપણે છઠ્ઠા સાતમા ની પછી વાત કરશું. હજી તો અવિરત ગુણ સ્થાને જ્યાં કોઈ સંયમ નથી ત્યાં સ્વાનુભવ ઉત્પન્ન થાય. હજી તો એક લાભ
સંયમ તો સમય દર્શન તો પ્રાપ્ત કરવાની
કે બાદ પરમાર્થ સંયમ માં તો લાગે છે, પછી વ્યવહાર સંયમ યોગ સંયમિત થઈને પરમાર લીન થાય ત્યારે સમય જશે પ્રત્યે. પરમાર્થ સંયમ તો જ્ઞાની ને પ્રવૃત્તિ પછી જેમ જેમ સ્વરૂપ સ્થિરતા થશે એમ વ્યવહાર સંયમ જેને પરમાર્થ સંયમ જ નથી એને વ્યવહાર સંયમ આવ્યો ક્યાં છે? બની શકે
કોઈ એવું નહીં એમ કીધું કે સંયમ લીધા પહેલા એને આ જ્ઞાન પ્રાપ્ત થયું હોય.
ચોથા ગુસ્તાને થાય જ છે ચોથા ગુસ્તાને તો પરમાર્થ પરમાર્થ જગત સંયમ દર્શન થાય જ છે. બિલકુલ વ્રત ત્યાં વ્રત નહીં પછી કારણ નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈ ના કોઈ મહારાજા માટે લીધી દે. જીનવર કહે છે જ્ઞાન તે સર્વ સમજે વ્રત નહીં પછી કારણ નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈ ના પૂરું લીધું છે પત્રમાં લીધું કે એક નમસ્કાર મંત્ર બોલવાનો પણ નિયમ જેને નથી છતાં ક્ષાયિક સમય દ્રષ્ટિએ અધ્યાત્મનો વિષય જાણતા હોય એને ખ્યાલ આવે કે ગુણસ્થાન અનુસાર વિકલ્પની મર્યાદા કેટલી વિકલ્પની મર્યાદા ન સમજાય તો ગુણસ્થાન ન સમજાય. ગુણસ્થાન ન સમજાય તો પછી ગ્રહિતનિષ્ઠા દર્શન આવી જાય. 14 ગુણસ્થાનનું સ્વરૂપ નિરેન્દ્ર પરમાત્માએ જેવું કહ્યું છે તેવું ન સમજાય તો ગ્રહિતનિષ્ઠા દર્શન આવે. પોતાની બુદ્ધિથી નવું ગ્રહણ કર્યું આમ પણ હોય આમ પણ હોય
તો પછી આપણે તો ધર્મ તો કેવળી પણ નતો ધર્મ.
હા કેવળી પણ તો ધર્મ છે
તો પછી તે રીતે માનું
માનું તો
ભગવાન માનું છું હું એ માનું છું આપને વિશેષ જાણકારી માટે
ભગવાને કહ્યું અહીંથી અહીંથી આગળ જવાનો આપણો કોઈનો અધિકાર તો છે નહીં. ભગવાને જે જિનાજ્ઞા કરી છે જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરવું જિનાજ્ઞા ઉપર કોઈ નથી સંસારના કોઈ પ્રાણીનો અધિકાર લાયસન્સ નથી પોતાને વાંધો નહીં જાય એવું
મહાવીરનો તો કોઈ ઉદ્દેશ જ નથી ને હિંસા સિવાય અપરિગ્રહ નહીં કે પાંચ પરિગ્રહ સિવાય
ભગવાન
પછી તો બધો કેવળીય પ્રરૂપેલ જ ધર્મ છે.
મહાવીર ભગવાન પણ કેવળી જ નહોતા એ પણ કેવળી સરળ ને કેવળી જ હતા. હું શું કહું બધા કેવળીઓને ભાષા યોગ નથી મળતો. તીર્થંકરોને અવશ્ય હોય છે તીર્થંકર કેવળીઓ બીજા જે સામાન્ય કેવળીઓ છે એમાં કોઈને ભાષા યોગ હોય છે કોઈને જ કેવળી હોય છે કોઈને ભાષા યોગ. આત્માની સાથે રમઝટ ચાલતી પરિણતિ છે એટલે ક્યાંય બહાર માં ક્યાંય આવવું ગમતું નથી. મસ્ત થઈને અંદર મારી જેમ જંગલના સિંહ મસ્ત છે ને તે પોતાના સ્વરૂપમાં મસ્ત થઈને લે છે બહાર નીકળવું ગમતું નથી. વિકલ્પ લંબાવો ફાવે કેવી રીતે લંબાવી શકે લંબાઈ શકે જ નહીં એમનો વિકલ્પ. બહુ લંબાઈ બહુ લંબાઈ કોઈ મુનિઓ રાજને તો શાસ્ત્ર નથી કેવું જે સાથે બસ શાસ્ત્રમાં ગ્રંથની રચના કરે છે લંબાઈ તો એટલો નહીં પણ એ તે ક્ષણે ક્ષણે સ્વરૂપમાં લીન થતા થતા એટલે એમ કહેવાય છે કે મુનિઓ રચિત જે પરમાગમ છે એ પરમાગમની કલમ અનુભવમાં બોલી બોલીને લખાયેલી કલમથી શાસ્ત્ર લખાયેલી છે. કેવું જે શાસ્ત્ર લખ્યા છે જંગલમાં બેસીને મુનિ એ અનુભવમાં કલમને બોલી બોલીને લખાયેલા શાસ્ત્ર એની પૂજા કરવામાં આવે છે શાસ્ત્રની પૂજા કરવામાં આવે છે. પવિત્ર દશામાંથી નીકળેલી વસ્તુ છે, બીજા લંબાઈ શરીર સંબંધી વિકલ્પ લંબાય નહીં, અનુકૂળતા સંબંધી વિકલ્પ લંબાય નહીં, શરીરની અનુકૂળતા પ્રતિકૂળતા મારા આચાર માફી ગમે તેઓ એ હું અયોગ્ય નથી માનવા સ્વીકારવા, યોગ્ય સ્વીકાર સ્વીકાર કરવા કરવા માટે પછી હું એનું નિરૂપણ તો કરી દઉં છું, આ યોગ્ય છે, આમ હું આનો વાંધો નહીં, તો મને પણ માનનારા નીકળે. ભગવાનને નૃસિંહ ભગવાનની દિવ્ય ધ્વનિ પહેલાં તો એને કોઈ મત મત આંગલા હતા, જૈન ધર્મ એ આ ક્ષેત્રમાં શરૂ નહોતો તો નૃસિંહ ભગવાને જ શરૂ કર્યો. બરાબર, તો દિવ્ય ધ્વનિ નીકળ્યા પછી જેમ આ બાજુ જૈન સંપ્રદાય શરૂ થયો, આ બાજુ બીજા 363 બીજા અન્ય મત પણ શરૂ થયા. બરાબર, શરૂ કેમ થયા કે સમજવા ફેર થયા, સમજણ ફેર, એક જ શબ્દ નો અર્થ ઓલા ત્યાં આમ કરી બીજા નાની હતા એને મૂળ ચાલુ રાખ્યું, જે મૂળ સંપ્રદાય ચાલુ રહ્યો એ મૂળ ધર્મ જે સનાતન ધર્મ ચાલુ રહ્યો એ જ્ઞાની છે ચાલુ રહ્યો.
એ તો હું એ માનું છું, હું કરું છું એ સનાતન ધર્મ છે,
બરાબર છે, ન્યાય તો ગ્રહણ કરવો પડશે. દાખલા તરીકે મારે ઘણા વર્ષ પહેલાની વાત છે, મારો જયારે પ્રવેશ થયા બાજુ તો હું કુલ ધર્મ નથી, જૈન નથી, વૈષ્ણવ કુલનો શરીરનો જન્મ છે, આત્મા તો કાંઈ કોઈ બહુ છે નહીં, શરીરનો જે જન્મ છે તે વૈષ્ણવ કુલનો છે. પછી મારા જે ધંધાની અંદર ભાગીદારો હતા એ શ્વેતાંબર મૂર્તિથી મદદ કરાવે છે. મેં જે એમને જોયું કે આ ભાઈને જૈન ધર્મમાં રસ પીડ્યો છે પણ દિગંબર બાજુ ધરે છે એમ લાગ્યું, એટલે મને કે ભાઈ તમે શ્વેતાંબર શાસ્ત્ર વાંચ્યા છે, મને વાંચ્યા નથી, તમે તમે એકલા દિગંબર શાસ્ત્ર કેમ વાંચો છો, દિગંબર શાસ્ત્ર ઉપલબ્ધ થયા એને વાંચ્યા, ક્યાં 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 કેવા શાસ્ત્રો છે સ્વતંત્ર બાજુ મને કાંઈ ખબર નથી, એ તો પ્રવેશ તો પછી કે શ્વેતાંબરને કેમ ન માનવા જોઈએ, દિગંબરને કેમ માનવા જોઈએ, કેમ બાબતમાં થોડું ચર્ચા કરીએ. મેં કહ્યું કે ત્યાગને મહત્વ તો તમે પણ આપો છો, ગ્રસ્થ છો, ગ્રસ્ત હતા મારા ભાગીદારા, ત્યાગને તો તમે પણ મહત્વ આપો છો, તો વધારે ત્યાગ હોય ને વધારે મહત્વ આપવામાં આપણે અન્યાય શું કરીએ છીએ, ઓછા ત્યાગને વધારે મહત્વ આપો તો અન્યાય ગણાય. તો હું તો સારું મારું તો એક ને એક બે જ હું ભરવાડ્યો હિસાબ છે, ભરવાડ એક ને એક બે ગણાય, મારે આમાં બે પડી દૂધ થયું તો એક પડીને આટલા પૈસા, એક પડીને 1 રૂપિયા તો 2 પડીને 2 રૂપિયા. તો આપણે કાંઈ આપણે લાંબી આપણે લાંબી વાતમાં ન જઈએ, તો બે બે ત્યાગી છે, શ્વેતાંબર મુનિ પણ ત્યાગી છે અને દિગંબર મુનિ પણ ત્યાગી છે. આપણે ભરવાડીનો હિસાબ કરીએ તો ત્યાગને વધારે મહત્વ હોય તો વધારે ત્યાગને વધારે મહત્વ આપો, એમાં આપણને આપણે તો વધારે ત્યાગમાં જવું છે, પોસા ત્યાગમાં જવું છે. આ કૂતરો કાંઈ મળે તો એટલે આપણે તો સીધો હિસાબ બનીએ કે આપણે આપણી દશા કરી હોવી જોઈએ, વિશેષ ત્યાગવાળી હોવી જોઈએ કે ઓછા ત્યાગવાળી હોવી જોઈએ, શું કરશું તો પછી આપણે એને 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 વધારે આદર
આપણે પણ હજી
મતમતાંતરનો વિષય તો એવો છે કે હું કહું તે સાચું તો પછી ગરબડ છે. ન્યાય ગ્રહણ કરો તો વિતરાગી માર્ગની અંદર સર્વોત્કૃષ્ટ ન્યાય નિર્દોષતામાં લઈ જાય છે, તો ઓછામાં ઓછું એ લાઈન પકડી લો. જીનેન્દ્ર કોણ થયા કે જે સંપૂર્ણ વિતરાગ થયા, રાગ દ્વેષનો હરિત થયા, જીનેન્દ્ર આપણો ધ્યેય શું, આપણો આદર્શ શું, કે એમને સામે રાખીને ચાલવાનું હતું, તો પછી આપણે દશામાંથી રાગદ્વેષ ન જાય એ બધા ન્યાય સ્વીકારો, અને રાગદ્વેષ ન રહે એવું એ કંઈ ન્યાય ન સ્વીકારવાનું. આ સિદ્ધાંત આપણો પ્રતિ, તો આપણે એમના માર્ગે ચાલવું હોય, તો ભગવાનના માર્ગે ચાલવું હોય, જીનેન્દ્રના માર્ગે ચાલવું હોય, તો નિર્દોષ થવું એ સ્વીકારવું, દોષિત થવું એ સ્વીકારવાનું ન હોય. બસ સીધી સાચી વાત છે, જેની જેટલી મતી પહોંચી પછી એનો અહંભાવ આવે છે. અજ્ઞાન દશામાં શું થાય છે? અહંભાવ આવે છે. બીજું, આ સંસારમાં એવું છે કે એક બજારની અંદર સેંકડો દુકાન હોય, જેનો જેટલો પૂર્વ પ્રાર્થ હોય એટલો વેપાર ચાલે, પ્રમાણિકતાપણે વેપાર ચાલે નહીં. પ્રમાણિક વેપારીને ત્યાં ગ્રાહકી ઓછી પણ હોય, અપ્રમાણિક વેપારીને ત્યાં ગ્રાહકી જાજી પણ હોય, કેમ કે એનો પૂર્વ પ્રાર્થ કામ કરે. એમ ધર્મના ક્ષેત્રમાં પણ દુકાનદારી ઘણી ચાલી છે, નજરે દેખાય એવી વાત છે. તો જે દુકાનદારી ચાલે છે એમાં હું પોતાના ગ્રાહકને ખેંચવા માંગે છે કે મારો ત્યાં માલ સારો છે, તમે અહીંયા લેવા આવો, મારી દુકાને આવો, મારી દુકાને આવો. પછી જેના જેટલા નસીબ એટલા એને ગ્રાહક હોય છે, એની દુકાને જેના જેટલા નસીબ એટલા ગ્રાહક હોય છે. હા, એમાં છોડવાને બધા
વધતા
જાય છે. મૂળ માર્ગને આત્મકલ્યાણ કરવું હોય તો મૂળ માર્ગ સામનો અઢી દેવાનો, મૂળ માર્ગ ન દો અઢી દે તો બચી જા, બાકી આગળ વધે તો બધા ખુલાસા કર્યા છે. આમાં ભૂલો ન પડે એવી વાત છે, નહીં તો ભૂલો પડવાના ટકા ના ઘણા. કેવી ભાવના ભાવે છે? યજ્ઞ ભાવ, મુંડ ભાવ, સરસ માનતા, અદંત ધ્રુવન આદિ પરમ પ્રસિદ્ધ જો મનુદશાના પણ પ્રસિદ્ધ વ્યવહાર છે, પરમ પ્રસિદ્ધ વ્યવહાર છે. આમાં શા માટે બીજું કરવું જોઈએ? શા માટે જીવન દોષ થાય એવા પરિણામ મૂકે એવો વ્યવહાર શા માટે? કેશ રોમ નકે અંગે શંકા, કોઈ વાત શૃંગાર છે એ મોહનું નિમિત્ત છે. 700 વચન માલિક મોહનીય દેખાવ કેવું નહીં, બીજાને મોહ થાય એવો દેખાવ નહીં. દ્રવ્યભાવ આપસ ભાવે નહીં, દ્રવ્યભાવ કઈ લીધું છે? દ્રવ્યભાવ સંયમમય નિર્ગ્રંથ, નિર્ગ્રંથ નિરાજ છે એ દ્રવ્ય પણ સંયમ છે અને ભાવે પણ. અમને ભાવે છે એમ છે, દ્રવ્ય ભલે ન હોય એવી મને દશા નથી. ભાવે છે એમ જ્ઞાન દશામાં હોય, દ્રવ્ય ન હોય મુનિરાજને તો દ્રવ્યને ભાવે, અમને દશાને ભાવના ભાવે છે. એ દ્રવ્ય ભાવ સંયમ હોય એવી ગ્રંથ છે, એવી ગ્રંથ છે. હવે સંભાવના વિશે શત્રુ મિત્રો પ્રત્યે વર્તો સંઘર્ષતા, માન અમાને વર્તે તે સદભાવ, જીવિત કે મરણી નહીં મિલના જીતતા ગો મોક્ષ પણ શુદ્ધ બનતે કેટલો સંભાવ. શત્રુ હોય કે મિત્ર હોય મારા માટે સમાન, એ તો કોઈ મિત્રતાનો ભાવ રાખે કે કોઈ શત્રુતાનો ભાવ રાખે. મારા માટે કોઈ શત્રુ નથી ને કોઈ એનો ભાવ એની પાસે, હું એને એ નજરથી નથી જોતો કે આ મને અનુકૂળ રહેવા માંગે છે માટે મારો મિત્ર, આ મને પ્રતિકૂળ રહેવા માંગે છે માટે મારો શત્રુ, એ મારી દ્રષ્ટિ દ્રવદૃષ્ટિએ તો એવી વાત છે. સંભાળ જેમાંથી ઉત્પન્ન થાય છે જે કે માથાનો વાંધનાર હોય, માથું કાપવા એને તો તારા મનમાં તને ગમે એ માનતો હોય કે આ મારો દુશ્મન છે, અમે તો તને સિદ્ધપણે જ જોઈએ છીએ, અમે તો તને દ્રવદૃષ્ટિથી જોઈએ છે ને, અમારા આત્મા સિદ્ધ સમાન છે તો તારો આત્મા પણ અમે તો તને સિદ્ધપણે બીજું કંઈ છે બસ એ સંભાવ મારા સમાન તું સંભાવ ઊંચો નીચો કઈ પ્રશ્ન જ નથી. માનવ માનવ પ્રશ્ન મને તો સારી વાત છે. સમ્યક દ્રષ્ટિ થયા પછી વિતરાગતા ઘણી પ્રચુર વિતરાગતા વધી સમ્યક તો પૂર્વક, ત્યારે કોઈ જીવ ગમે તે પ્રકારે જ્ઞાનકૃષ્ણ કરે પોતાના પ્રત્યે જ્ઞાતા દ્રષ્ટા પણ જ્ઞાનનો જ્ઞેય રહી જાય છે. જ્ઞે માત્ર છે આ કાળે મારા જ્ઞાનમાં આ પ્રકારનું જ્ઞે હોવા યોગ્ય છે. મેમાં ભેદભાવ કરવાનો પ્રશ્ન નથી, મે બધા સરખા, મે માત્રપણે હું જ્ઞાન માત્રપણે અન્ય ઉદ્રવ્ય ભાવ મે માત્રપણે ભેદભાવ ત્રીજી વાત મોક્ષતામાં જીતના પ્રયોગ કરે પુરુષાર્થ કરે તો સંભાવ કા પુરુષાર્થ કહા જાતા હૈ. ભાવના હોય છે જેમ કે આવી મને દિશા તો એવી ભાવના થાય નહીં મોક્ષો, તો ભાવનાની સાથે પુરુષાર્થ ઉપડે તો એની કાંઈ ગ્રંથરા એટલી ભાવના તો પછી રાગમાં ઈચ્છામાં આવી જાય, પુરુષાર્થ ઉપડે તો એટલો લાભ છે. પુરુષાર્થ સહિતની ભાવના તે વિતરાગ દિશા પ્રત્યા તેના ખરેખર સંભાવ વિશેષ ગણી એ પહેલા સંભાવ નથી, સંભાવનો પ્રયત્ન છે પણ સંભાવ નથી. પ્રયત્ન કરતા સફળ થાય એટલે ધર્મ પ્રગટ થાય એ સંભાવના છે, ધર્મ સંભાવના છે. ત્યાં સુધી ધર્મ નથી પ્રગટ થયો ત્યાં સુધી સંભાવના મંદ કષાયમાં કષાયનો અસ્તિત્વ છે, જ્યારે સંભાવમાં કષાયનો અભાવ છે. કષાયની મંદતા એક વાત છે, કષાયનો અભાવ બીજી વાત છે. મંદતામાં સદભાવ છે, જ્યારે અભાવમાં સદભાવ નથી એનું નામ અભાવ છે. એ રીતે સંતોષ કરે છે એને કશાયની મલિનતા ની ખબર નથી. કશાય છે એ મલિન ભાવ છે, થોડું તીવ્રો હતો, ધારો મળીન છે અને મંદ હોય તો એની મલિનતાને નિગરી ઓછી છે, પણ છે મલિન. હવે આપણા ત્યાં ગંદકી હોય છે તો ગંદકી થોડીક હોય તો ચાલે, પૂરેપૂરી સફાઈ કરવી. એટલે જેને ભાવોની પવિત્રતા અને મલિનતાનું અનુભવ જ્ઞાન છે, એટલે જે જાતિ પીછાના છે, અવલોકનમાં શું થાય, વૃક્ષની ભૂમિકામાં અવલોકનના સ્ટેજને આવે જાય, એ જાતિની પીછાને થાય તો કસાયનો એક કણ પણ મલિન છે ત્યારે મનની શાંતિ હોય. મન કસાય મલિન ભાવ છે અને વિતરાગતા આત્મભાવ, જ્ઞાન ભાવ, ચૈતન્ય ભાવ એ પવિત્ર ભાવ છે. એટલે મલિનતાને પવિત્રતાનું જેને જ્ઞાન હોય એ કશાયની મલિનતાના સંતોષ પામે નહીં, કેમ કે આખો એ મલિન ભાવ છે. એક પણ મલિનતાનો ભલે હોય એ મલિનતાને સમજ્યો નથી. બીજાની સાથે સરખામણી તારે શું જોયું, તારે શુદ્ધ થવું છે, પવિત્ર થવું છે કે તારે બીજાની હાથ ઉપર સરખામણી કરું છું, આના કરતા હું સારો છું, આના કરતા અહીંયા બ્રાહ્મણ હોય એ એવી રીતે કોઈ દિવસ ઘરમાં વાર્તા ચર્ચા કરે કે આ લોકો જે વાઘરી કોળી છે કોળી વાઘરે તમારે શું કહે છે, નીચે શિડ્યુઅલ કાસ્ટમાં જે હોય છે એ લોકો ઘરમાં દાળાદાળી કરે, તો એની સાથે કોઈ સરખામણી કરે આપણે એની જેમ ક્યાં બોલીએ છીએ, એવું કોઈ સરખામણી કરે તો એ સરખામણી કરવાનો પ્રશ્ન જ નથી. બીજાની બીજા નીચા છે એના કરતા તો આપણે ઊંચા છીએ ને, એ માર્ગ નથી, એ ન્યાય નથી. જેની દ્રષ્ટિ નીચેવાળા ઉપર છે નીચે જોડા છે, જેની દ્રષ્ટિ ઊંચી છે એ ઉપર જશે ઊંચે જશે, દ્રષ્ટિ ક્યાં રાખી જશે, નીચેવાળા કરતા હું સારો છું. જગતમાં એવું કોઈ નથી કરતું, આપણે ગરીબ કરતા તો સારા, અને ગરીબ એના જેટલી તો ગરીબ આવીને છે ને એવું કોઈ નહીં જોયું, મારા કરતા વધારે પૈસા વાળો કે છે નહીં, એને જોશે ત્યાં નહીં હારે ત્યાં પહોંચવાની વાત કરશે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત છે, દ્રઢ મોક્ષ ઈચ્છા કરવી. 194માં શું કીધું કૃપાલ, દ્રઢ મોક્ષ ઈચ્છા કરવી. 254માં શું કીધું, મોક્ષને માટે જ પ્રયત્ન કરનાર મોક્ષ છે, એક મોક્ષને માટે આત્મસુદ્ધિમાં શું કીધું, માત્ર મોક્ષ અમલા. અહીંયા મોક્ષની શું કરવા વાત કરે છે, આ કાળે મોક્ષ નથી થાય, ધ્યેય તો આ કાળે બંધાય, અત્યારે જ બંધાય, હું મોક્ષતામાં જ અભિલાષા મોક્ષને તો મુમુક્ષુતાને તે મુમુક્ષુ છે. એટલે મુમુક્ષુ નામ જ મોક્ષાભિલાષીનું પાડ્યું છે, મોક્ષાર્થીનું નામ જ મુમુક્ષુ છે. મોક્ષનો અર્થ જ કે સંપૂર્ણ શુદ્ધિ, એમાં આટલું થોડું હોય તો ચાલે એ વાત છે જ નહીં, તો એને ધ્યેય બાંધ્યું જ નથી, ગરબડ છે, ધ્યેયમાં જ ગરબડ. જેનું સાધ્ય ખોટું એનું સાધન મિત્ર પ્રત્યે વર્તેશન દર્શિતા માન અમાને વર્તે તે સ્થાન, કોઈ માન કરે અપમાન આપે સંભાવ કાંઈ લેવા દેવા તું મને આમાં આપે છે. યોગેન્દ્રાચાર્ય તું મને જોઈ શકતો નથી, પછી તું મને માન કેવી રીતે આપશે, તું મને જોઈ શકતો નથી મારો અપમાન કેવી રીતે કર, તું જેને જોઈને માન અપમાન કરશે એ હું છું ને. સમાધિ શકત નથી. સમાધિ જીવિત કોઈ મરણ નહીં, જીવવાનો પણ બહુ નથી મરણ. બહુ મોક્ષ પણ સુધારો આ મિત્ર દૃષ્ટિનો છે. ભાવ છે વિકાર મિત્રના વિકારના પરિણામ છે, ફળ છે મોક્ષ છે નિર્વિકાર દશાનું ફળ. તો મારી દશા એ ભૂમોક્ષ વાળી હોય તો પણ મારા મારા ત્રિકાળી સ્વભાવ માટે પર્યાય માત્ર પ્રત્યે મારો સંભાવ છે. આ કાવ્ય એ સૂચવે છે કે દ્રવ દ્રષ્ટિ વૃત્તિ સમય દ્રષ્ટિ જેને પ્રગટ થઈ છે એ જાણું નથી.
Gracias.